દાદાવાણી સપ્ટેમ્બર 1997 સંસાર જાગૃતિ સ્વરૂપ જાગૃતિ સંપાદકીય જગતના લોકો હાલતા ચાલતા બોલતા સાંભળતા ધંધો નોકરી ઘર વ્યવહાર કરતા દેખાય છે, પણ જ્ઞાની પુરુષ આ જગતના લોકોને શું કહે છે? ઉઘાડી આંખે ઊંઘે છે તો જાગૃત થયો તે કોને કહેવાય? સંસાર જાગૃતિ કોને કહેવાય? અને એમાંથી પણ આગળ જાગૃતિ થાય ત્યારે અધ્યાત્મ જાગૃતિમાં આવે તો એ સ્વરૂપ જાગૃતિ કોને કહેવાય? ટોપ મોસ્ટ જાગૃતિ કઈ? જ્ઞાની પુરુષને કેવી જાગૃતિ વર્તે છે? પ્રસ્તુત અંકમાં તે સર્વ જાગૃતિના સૂક્ષ્મ ફોડ પાડતી વાણીને સંકલન કરી છે, જેથી અક્રમ વિજ્ઞાન થકી જ્ઞાન સાક્ષાત્કાર પામેલા મહાત્માઓને સમજાય કે આખા જગતના લોકોને જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ તે દાદાશ્રીની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે, અને એ સ્વરૂપ જાગૃતિમાં રહેવાય છે. છતાં એમાં આવતા ગૂંચવાડાથી પ્રશ્ન કરતા મૂંઝવણ પામે છે ત્યારે દાદાશ્રી સરળ સોલ્યુશન આપે છે કે શુદ્ધાત્માની જાગૃતિ તો તમને રહે જ છે જ, આ તો તન્મયાકાર થઈ ગયા તે ભાષ્યમાન પરિણામ છે. એટલે કોઈપણ પરિસ્થિતિ, ગમે તેવા કર્મોના ગૂંચવાડા, ગમે તેવા લેપાયમાન ભાવો મહી ઊભા થાય, તેને દાદાશ્રી કહે છે કે આ તો ભરેલો માલ છે, તે આવે છે, તમે તેને સમજી લો, તેમાં કઈ રીતે જુદા રહેવું અને પોતાની જાગ્રત દશા વર્ધમાનપણાને પામે તેની સચોટ સમજણ અત્રે સંપ્રાપ્ત થાય છે, અને જાગૃતિ વધતા વધતા સંપૂર્ણ જાગૃતિ 100% થાય તેને જ કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદાશ્રીની કૃપા થકી જે શુદ્ધાત્મા પદનું જ્ઞાન મળ્યું તે બીજ થઈ હવે જાગૃત દશાની આરાધના 5 આજ્ઞામાં રહીને કરવાની છે. તેનું પરિણામ પૂનમ સ્વરૂપી કેવળ જ્ઞાન સામે આવીને ઊભું રહેશે. તે અર્થે પ્રસ્તુત સંકલન મહાત્માઓને જાગૃતિની સમજણ જાગૃત કરાવશે. દીપકભાઈ દેસાઈના જય સચ્ચિદાનંદ.
દાદાવાણી સપ્ટેમ્બર 1997 સંસાર જાગૃતિ સ્વરૂપ જાગૃતિ.
હું કોણ જાણે જાગૃતિ ખુલે.
દાદા, સામાન્યપણે જાગૃતિ કોને કહેવાય?
દિવસ તો આખો જાય છે, તેમાં ખાવાનું પીવાનું ચા પાણી વગેરેનો હિસાબ મળી રહે છે, તે આખો દિવસ જાગૃતિ નહીં હોવાથી કશામાં ને કશામાં કોઈ પણ વિષયમાં ગૂંચવાયેલો રહે છે. તમે જે જાગૃતિ સમજો છો તે જગત સંબંધી કોઈ એક વિષયમાં પડ્યો હોય તેને કહો છો, તે તો સબ્જેક્ટ જાગૃતિ કહેવાય. જગતના લોકોને તો વિષય અને લક્ષ્મીમાં જ જાગૃતિ હોય, જ્યારે યથાર્થ જાગૃતિ તો દરેક જગ્યાએ હોય, સર્વગ્રાહી હોય, આખા જગતની તમામ પ્રકારની ક્રિયાઓ એકાગ્રતા કરવા માટે છે, અને જે ક્રિયાથી વ્યગ્રતા થાય તો તે આપણે અવળો ઉપચાર કર્યો કહેવાય. જપ તપ વગેરે એકાગ્રતા માટે છે. જેને એકાગ્રતા ના રહેતી હોય તેણે જપ યોગ કરવો જોઈએ, બીજું કરવું જોઈએ, ત્રીજું કરવું જોઈએ. જેમ જેમ એકાગ્રતા વધતી જાય તેમ તેમ ભાવ નિદ્રા પાતળી થતી જાય. કોઈને ભાવ નિદ્રા પાતળી હોય, કોઈને ગાઢ હોય, પાણી રેડીએ આમ હલાવીએ તોય ના જાગે તેવી ગાઢ ભાવ નિદ્રામાં લોકો પડ્યા છે. અમે જ્યારે સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યારે જરાક આંખ ખુલે છે, ત્યારે એને દેખાય છે કે હું તો આ બધાથી જુદો છું. પછી જેમ જેમ અમારી જોડે બેસે છે તેમ તેમ આંખ ખુલતી જાય છે, પછી સંપૂર્ણ જાગૃતિ થાય.
ભાવ નિદ્રામાંથી જાગો.
આખું જગત ભાવ નિદ્રામાં છે. ભાવ નિદ્રા એટલે સ્વભાવમાં ઊંઘ્યો તે, ને પેલી દેહ નિદ્રામાં તો સ્વભાવમાં ઊંઘે અને પરભાવમાં ઊંઘે છે તે. દેહ નિદ્રામાં દેહનું ભાન ના રહે. દેહ નિદ્રામાંથી દેહનું ભાન આવે ત્યારે બીજી બાજુ ભાવ નિદ્રા રહે. પોતે પોતાનું બેભાનપણે અહિત જ કર્યા કરે છે. ક્રોધ, માન, માયા, લોભ એ ભાવનિદ્રાને લીધે થાય છે. કોઈને કિંચિત માત્ર દુઃખ થાય છે તે ભાવનિદ્રાને લીધે થાય છે. આખું જગત ભાવનિદ્રામાં છે, એમાંથી જાગો. હું તો એક જ તમને કહેવા આવ્યો છું કે જાગો. જ્ઞાની પુરુષ તેથી આખા જગતને ભાવનિદ્રામાં છે એમ કહે છે. આ ધંધો રોજગાર કરે, એમાં પૈસા કમાવામાં પડ્યા, તે એક બાજુની નિદ્રા ઉડી ને બીજે બધી ભાવનિદ્રા. તેથી ધર્મનો એક છાંટોય પામ્યો નથી. ધર્મ તો રાત્રે એક ક્ષણ પણ ભાવનિદ્રા થવા ના દે. સર્વ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય એવો આ લોક છે, એમાં ભાવનિદ્રા ના આવવી જોઈએ. દેહનિદ્રા આવશે તો ચાલશે.
ભાવનિદ્રા જ આવે છે દાદા.
એ કેમ ચાલે? આ ટ્રેન આવે ત્યારે કઈ નિદ્રા નથી આવતી. આ ટ્રેન તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્ર વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે, એમાં તારે તારું સમજી લેવાનું છે. જો તને ભાવનિદ્રા હશે તો જગત તને ચોંટશે. જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું.
સાચી સમાધિ જાગૃતિ સહિત.
આ ધર્મમાં મોટા મોટા વાક્યો લખે તે ભાવનિદ્રા. કોઈની દેહની સમાધિ વર્તે તે તો મનના થરમાં પડી રહે, બાકી સમાધિ તો તેનું નામ કે દરેક પ્રકારની જાગૃતિ રહે. મન, વચન, કાયાની વાળે વાળની જાગૃતિ રહે.
મનની સમાધિમાં આનંદ ક્યાંથી આવ્યો?
એ તો માનસિક સમાધિ છે. બાકી ખરી સમાધિ તો સંપૂર્ણ જાગૃતિ સહિત હોય. સંપૂર્ણ જાગૃતનો આચાર વર્લ્ડમાં ઊંચામાં ઊંચો હોય. જેમ જાગૃતિ વધતી જાય તેમ જગત વિસ્મૃત રહે. તેમ છતાંય એ જગતમાં તો સારામાં સારું કામ કરી બતાવે. જેટલી જાગૃતિ એટલું તમને સુખ વર્તશે, જેટલી જાગૃતિ એટલી તમને મુક્તિ વર્તશે, જેટલી જાગૃતિ એટલું તમને મોક્ષ વર્તાશે. જાગૃતિ એ જ મોક્ષ. આ સ્થળ જાગૃત થવા માટે જ છે, અહીં અમે જગાડીએ જ છીએ. જેમ પ્રેમભગ્ન માણસ મનના કોઈ ખૂણામાં ઉતરી જાય, તેમાં સમાધિવાળા મનના કોઈ ખૂણામાં ઊંડા ઉતરી જાય ને તેમાં જ આનંદ માણે. ખરી સમાધિ કોને કહેવાય? કે બહાર સંપૂર્ણ જાગૃત ને અંદરે સંપૂર્ણ જાગૃત હોય, એવરી વેર જાગૃત હોય. તેને ઉઠતા બેસતા ખાતા પીતા પણ ખરી સમાધિ ના જાય. આધિ વ્યાધિ ઉપાધિમાંય નિરંતર રહે તે ખરી સમાધિ. એને સહજ સમાધિ કહેવાય, નિર્વિકલ્પ સમાધિ કહેવાય.
પૌદ્ગલિક જાગૃતિ, સ્વરૂપ જાગૃતિ.
બે પ્રકારની જાગૃતિ, એક પૌદ્ગલિક જાગૃતિ અને બીજી આત્મિક જાગૃતિ. પૌદ્ગલિક જાગૃતિવાળો પૂદગલમાં જ રમણતા કરે ને આત્મિક જાગૃતિવાળો કેવળ આત્મામાં જ રમણતા કરે. પૌદ્ગલિક જાગૃતિ વધતી જાય ને પૂદગલમાં રમણતા કરતાં કરતાં થાકે, કંટાળે ને પછી પોતાના સાચા સુખની ઈચ્છા કરે, ત્યારે સ્વરૂપ જાગૃતિના સંયોગો બધા ભેગા થાય અને એ સંયોગ બાજ્યા પછી આગળ સ્વરૂપ જાગૃતિમાં આવે. સ્વરૂપ જાગૃતિમાં થોડી આંખ ઉઘડી એટલે પછી ધીમે ધીમે આખી આંખો ઉઘડવાની.
સંસાર જાગૃતિ, દુઃખનું ઉપાર્જન.
સંસારની જાગૃતિ જેમ જેમ સર્વાંશે થતી જાય તેમ તેમ તો સંસાર ગમે જ નહીં તેને. તેને સંસાર દુઃખદાયી લાગે. ત્યાર પછી પાછો પોતાની જાગૃતિ કરવાનો પ્રયત્ન કરે. જેમ એ સંસારની જાગૃતિ વધે તેમ ભૌતિક સુખો દુઃખ જેવા લાગે. ભૌતિક સુખો, રાજસુખો ઝંઝાળ જેવા લાગે. ચક્રવર્તી રાજાઓને પોતાની 1300 રાણીઓ હતી. ચક્રવર્તીનું રાજ હતું તેમને નિરંતર દુઃખદાયી લાગ્યા કરતું હતું, કારણ કે સુખની ટોચ ઉપર બેઠેલો માણસ જેને સંસારની જાગૃતિ પાર વગરની વધેલી હોય એટલે એને સંસારની જાગૃતિ જ દુઃખરૂપ લાગે. એટલે એ સમજે કે મારે નવું જાણવાનું રહ્યું છે કે જેમાંથી મને પરમેનન્ટ સુખ થાય. દરેક જીવ માત્ર સુખને ખોળે છે. જ્યાં સુધી સાચું સુખ નથી મળતું ત્યાં સુધી ભૌતિક સુખોમાં જેટલી જાગૃતિ હોય એ પ્રમાણે એને સુખ મળ્યા કરે છે. પણ આ ભૌતિક સુખ બધું દ્વંદ્વવાળું સુખ છે, એટલે સુખ પછી દુઃખ આવ્યા વગર રહે જ નહીં. અને આત્મિક સુખ દ્વંદ્વાતીત સુખ છે, જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં એનું નામ દ્વંદ્વાતીત સુખ, સાચું સુખ. જેમ જેમ સ્વરૂપની જાગૃતિ વધે તેમ તેમ સાચું સુખ પ્રગટ થતું જાય છે. આ સ્વરૂપનું જ્ઞાન આપવાથી જાગૃતિ ઉત્પન્ન થાય છે. પછી સંસારની જાગૃતિ તો એના પછી વધ્યા કરે, પણ સ્વરૂપ જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. આ ફોરેનના સાયન્ટિસ્ટો જાગૃતિ જાગૃતિ બોલે છે, પણ એ જાગૃતિ પૂદગલમાં છે. આધ્યાત્મિકમાં તો કશું ભાન જ નથી, આમાં તો ઊંઘે છે બધું. આખું જગત ઊંઘી રહ્યું છે.
રમકડાની રમણતા.
પૂદગલની જાગૃતિ એટલે વિનાશી ચીજોમાં જ રમણતા, એટલે રમકડા જ રમાડે છે બધા. આખું જગત રમકડા જ રમાડે છે. ઉઘાડી આંખે ઊંઘવા જેવો ખેલ છે. જાગૃત થઈએ ત્યારે રમકડા ના રમાડીએ. અને અવિનાશી સનાતન ચીજને રમાડે એનું નામ જાગૃત. બાકી આ રમકડા તો તૂટ્યા કરશે ને રડવાનું, તૂટ્યા કરશે ને પાછું રડવાનું, તૂટ્યા કરશે ને પાછું રડવાનું. વિનાશી ચીજોમાં રમકડા ક્યાં સુધી રમાડવાના? નાનો બાબો હોય તેને રમકડા આપીએ પછી ભાંગી જાય ત્યારે એ શું કરે? રડે ને? તેમાં લોકોએ રમકડા રમાડે ને રમકડું ભાંગી જાય એટલે રડે પાછા, મારો બાબો મરી ગયો, અલ્યા આ તો રમકડું ભાંગી ગયું. નાના છોકરાને ખબર નથી કે આ રમકડું ભાંગી ગયું ને બીજું લાવી શકાય. સંસાર દુઃખદાયી નથી, પણ અજાગૃતિ દુઃખદાયી છે.
મોક્ષ એ રમકડું ખરું કે નહીં?
ના ના, રમકડું નહોય. રમકડું કોને કહેવાય? જે વિનાશી હોય તેને. આ મોક્ષ તો જાય જ નહીં. જીવ માત્રને સુખ જોઈએ છે, અને તે સનાતન સુખ જોઈએ છે. પછી એ સુખ જાય જ નહીં. કોઈ કાન કાપી લે, ગજવું કાપી લે, ગમે તે કરે તો એ સુખ જાય જ નહીં, કારણ કે રમકડામાં એને પ્રિયતા નથી, નિસ્બત નથી.
જાગૃતિ જ પરિણામે મોક્ષમાં.
મોક્ષ અને જાગૃતિ એક જ?
જાગૃતિથી જ મોક્ષ છે. અજાગૃતિ એટલે શું? તમારે કોઈની જોડે મતભેદ પડી જાય એ તમારી અજાગૃતિ છે. જેને હિતાહિતનું ભાન છે તે જાગૃત, ને જેને હિતાહિતનું ભાન નથી તે અજાગૃત. એને જ ભાવનિદ્રા કહી. ઉઘાડી આંખે ઊંઘે તે ભાવનિદ્રા, ને બંધ આંખે ઊંઘે તે દ્રવ્ય નિદ્રા. કોઈ માણસને મતભેદ થયો તો તેનું કારણ શું? ત્યારે કહે ભાવનિદ્રા. કેટલાક મને કહે છે કે દાદા મારે મોક્ષ નથી જોઈતો. આવું આડું બોલે ત્યારે એને આપણે કહીએ કે મોક્ષ નથી જોઈતો પણ જાગૃતિ જોઈએ છે ને? ત્યારે એ કહે કે હા જાગૃતિ તો જોઈએ જ દાદા. એને પૂછીએ કે જાગૃતિ તારે પૂરી કરવી છે ને? ત્યારે કહે હા પૂરી કરવી જ છે. આમ સીધી ટિકિટ આપીએ, મફત આપીએ તો ના લે, ને પેલી પૈસા ખર્ચીને લે, એવા આપણા લોક છે, હિતાહિતનું ભાન જ નથી.
ઇન્દ્રિય જ્ઞાન જાગૃતિ
બે પ્રકારના જ્ઞાન, એક ઇન્દ્રિય જ્ઞાન, બીજું અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન સીમિત છે, અતિન્દ્રિય જ્ઞાન અસીમિત છે. લોકોને ઇન્દ્રિય જ્ઞાનમાં સંસારમાં પૂર્ણ જાગૃતિ નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં જો સંપૂર્ણ જાગૃત થયેલો હોય તો તે જબરજસ્ત સંત પુરુષ કહેવાય.
ઇન્દ્રિય જ્ઞાનમાં સંપૂર્ણ જાગૃતિ એટલે શું દાદા?
પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધું ઇન્દ્રિય જ્ઞાનમાં આવે. ઇન્દ્રિય જ્ઞાનની સંપૂર્ણ જાગૃતિમાં આવે ત્યારે એનો અહંકાર કેવો હોય કે કોઈની જોડે એને મતભેદ ના પડે. આપણે મતભેદ પાડીએ તોય એ મતભેદ ના પડે એ રીતે છટકી જાય. કોઈ જગ્યાએ ઝઘડો થવાની જગ્યા હોય તો ત્યાં એ મતભેદનું નિવારણ કરી નાખે. ઇન્દ્રિય જ્ઞાનની જાગૃતિથી કિંચિત માત્ર કોઈની જોડે અથડામણ ના થાય, એવરીવેર એડજસ્ટેબલ થાય, સાંસારિક ડખો ના થાય. ઇન્દ્રિય જ્ઞાનમાં બે પ્રકારની જાગૃતિ, એક બાહ્ય ને બીજી આંતરિક. ભલે અતિન્દ્રિય જ્ઞાન મળતું નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન ઓછું નાસી ગયું છે. એના સ્ટુડન્ટો હિન્દુસ્તાનમાં ઘણા મળે, પણ એના માસ્તરો નથી, કોલેજો નથી.
જાગૃતિની શરૂઆત.
પહેલી પૂદગલમાં જાગૃતિ આવવી જોઈએ. આત્મભાન થયા પછી પૂદગલમાં ઊંઘે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાના છોકરા દૂધ ઢોળાઈ જાય તો કચકચ કરે છે ના? સાથી તો કહે અજ્ઞાનને લઈને જ. પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પૂદગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે, ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે. આ બાળકોને વ્યવહાર જાગૃતિ નથી, કોઈને વ્યવહાર જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિ હોય તો ઘરમાં કે બહાર મતભેદ ના પડે, કોઈને અથડામણમાં ના આવે. સંસારમાં જાગૃતિ કોને કહેવાય કે પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ ના આવવા દે. વ્યવહારની જાગૃતિમાં લોભ, કપટ, મોહ, જબરા હોય, ને નિશ્ચયની જાગૃતિમાં તો ક્રોધ, માન, માયા, લોભ ખલાસ થઈ ગયા હોય. ઊંઘવું શું ને જાગવું શું તે તો સમજવું પડશે ને. લોક તો એમ જ સમજે કે આ પીએચડી થયા છે. જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણના ચારેય ભાગના દરેક કાર્ય વખતે હાજર રહે તેનું નામ જાગૃતિ. જાગૃતિ કોને કહેવાય? પોતે પોતાથી ક્યારેય પણ કોઈ પણ સંયોગોમાં કલેશિત ના થાય ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા સ્ટેપિંગમાં બીજાથી પણ પોતે કલેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય? કોઈને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય? ક્લેશ રહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.
સાંસારિક જાગૃતિ.
જાગૃત તો કોણ હોય? પોતાના હિતાહિતનું ભાન હોય તે. આખું જગત માની બેઠું છે કે હિતાહિતનું ભાન મને છે, પણ એ હિતાહિતનું ભાન કહેવાય નહીં, પોતાનું જ અહિત કરી રહ્યો છે. જે લક્ષ્મી ભેગી કરવા માટે રાત દાડો હિતાહિત ખોળે છે તે લોકસંજ્ઞા છે. તેનાથી રાત દાડો ખાઈ પીને પૈસાની પાછળ જ પડ્યો રહે છે. તે જુઓ ને, ઓનના વેપાર માંડ્યા છે. આ હિન્દુસ્તાનમાં તે વળી ઓનના વેપાર હોતા હશે. ખાનગી જે જે કાર્ય કરીશ તે અધોગતિ છે, હિન્દુસ્તાનમાં જન્મેલો તો જન્મથી જ સાંસારિક જાગૃતિ અમુક અંશે લઈને આવેલો હોય. એક તો સાંસારિક જાગૃતિ ને પાછો કળિયુગ, તે કળ વળે નહીં. સતયુગ હોય તો કળ વળે. આ નાના છોકરાને એમને એમના રમકડા સંબંધી જ જાગૃતિ હોય, તેમ આ લોકોને તો ઇન્કમટેક્સ ને સેલ ટેક્સની જ જાગૃતિ, પૈસા સંબંધી જ જાગૃતિ આખો દાડો રહ્યા કરે. હિન્દુસ્તાનના લોકોને તે આવું હોતું હશે. હિન્દુસ્તાનનો માણસ જો પૂરો જાગૃત થાય તો આખા વર્લ્ડને આંગળી ઉપર નચાવે. આ તો અણહકની લક્ષ્મી ને અણહકના વિષયની જ પાછળ પડ્યા છે. પણ એને ખબર નથી કે જતી વખતે નનામી કાઢે છે ને નામ પરનું બેંક બેલેન્સ બધું કુદરતની જપ્તીમાં જાય. કુદરતની જપ્તી એટલે રિફંડ પણ ના મળે. સરકારે લઈ લીધું હોય તો રિફંડે મળે, પણ આ તો કુદરતની જપ્તી. માટે આપણે શું કરી લેવું જોઈએ? આત્માનું. આત્માનું ભલે ના સમજો, પણ પરલોકનું તો કરો. પરલોકનું બગડે નહીં એવું તો રાખો. આ લોક તો બગડેલો જ છે, એમાં કંઈ બરકત છે નહીં. એતા હિતનું ભાન હોય કે મારે જોડે શું લઈ જવાનું છે, એટલું જ જો એ વિચારતો હોય ને તોય ઘણું છે.
કશાયોનું કારણ.
કોઈ માણસને મતભેદ થયો તો તેનું શું કારણ? તો કહે ભાવનિદ્રા. કોઈ માણસને ક્રોધ થયો તો તેનું શું કારણ? તો કહે ભાવનિદ્રા. કોઈ માણસને લોભ થાય તો તેનું શું કારણ? તો કહે ભાવનિદ્રા. ભાવનિદ્રાથી ઉપદેશ ગ્રહણ ના થાય. આપણને એક ફેરો ક્રોધ થયો તો તેમાંથી આપણને એક ફેર ઉપદેશ મળે છે ને કે ફરી ક્રોધ ના કરો, છતાં ફરી ક્રોધ કરે છે, તે ભાવનિદ્રા. ક્રોધ આવવો, લોભ આવવો, તે અજાગૃતિ છે. જેટલી જેટલી અજાગૃતિ ઓછી થઈ, જાગૃત થાય, તેમ તેમ ક્રોધ, માન, માયા, લોભ ઓછા થતા જાય. અજાગૃત એટલે ક્રોધ કર્યા પછી પણ ના પસ્તાય. ક્રોધ કરીને જે પસ્તાય છે તેની થોડીક જાગૃતિ છે, પણ તે અજાગૃત વધારે છે. ક્રોધ કર્યા પછી ખબર પડી જાય અને પછી ધોઈ નાખે એ કંઈક જાગૃતિ કહેવાય, પણ ક્રોધ કર્યા પછી ખબર જ પડતી નથી એ અજાગૃત દશા. જે જાગૃતિ ક્રોધ નામની નબળાઈ ઊભી કરે એને જાગૃતિ કહેવાય જ કેમ? ક્યાંય ક્રોધ થાય નહીં એવું હોવું જોઈએ. જે જાગૃતિ ક્રોધ શમાવે તે જાગૃતિ સારી. ખરી જાગૃતિ તો ક્રોધ થવાનો હોય તેને વાળી લે તે. લોકોને જાગૃતિ હોતી જ નથી. અત્યારે મનુષ્યોમાં જે એક ટકોય જાગૃતિ રહી છે તે આ ડૂંટી પૂરતી જ. બીજે બધે અજાગૃત દશા છે. આ નાભી પ્રદેશમાં રૂચક પ્રદેશો જે ખુલ્લા છે ને એટલા પૂરતી જાગૃતિ છે, બાકી જાગૃતિ જ રહી નથી. જાગૃતિ જ ખલાસ થઈ ગઈ છે. જાગૃતિ વધતી વધતી 360 ડિગ્રી જાગૃતિ થાય એનું નામ કેવળ જ્ઞાન. જાગૃતિ 359 ડિગ્રી હોય ત્યાં સુધી જાગૃતિ જ કહેવાય. ક્રોધ, માન, માયા, લોભ બધું જ અજાગૃતિ છે. કોઈ મને પૂછે કે એ અજાગૃતિ કઈ રીતે એ સમજાવો, ત્યારે અમે તેને કહીએ કે તમારે ક્રોધ, માન, માયા, લોભ કાઢવા છે કે નહીં? ત્યારે એ કહે છે કે હા, કાઢવા છે. કાઢવા છે કહે ત્યાં સુધી એ જાગૃત છે. પણ ક્રોધ, માન, માયા, લોભને ખોરાક આપી દે છે તે અજાગૃતિ છે. જેને કાઢવા છે તેને ખોરાક આપે એટલે એ ટકે છે. જો 3 વર્ષ તેમને ખોરાક ના આપે તો તે ઊભા ના રહે. મનુષ્યો અજાગૃત છે, આ જાનવર પણ અજાગૃત છે તો બેઉ સરખા જ કહેવાય ને, મનુષ્ય ગતિનો લાભ ના મળ્યો એને.
આગ્રહ માત્ર ભાવનિદ્રા જ.
જ્યાં સુધી માણસને કોઈ પણ પ્રકારનો આગ્રહ છે ત્યાં સુધી માણસ ભાવનિદ્રામાં જ છે. આગ્રહ એ મોક્ષે જતા ખોટી વસ્તુ છે એમ જ્યારથી જાણે ત્યારથી જાગૃતિ શરૂ થાય છે. અત્યારે તો આગ્રહ જ નહીં પણ મતાગ્રહી દુરાગ્રહી થઈ ગયા છે. જાતિનો આગ્રહ હોય તેને કદાગ્રહી કહ્યા, તે બહુ જોખમકારક નથી. પણ મતનો આગ્રહ એટલે મતાગ્રહ, એટલે કે હું જૈન, હું વૈષ્ણવ, હું સ્થાનકવાસી, હું દેરાવાસી, હું દિગંબર, એ બહુ જોખમકારક છે.
જાગૃતિ જાગૃતની ભજનાથી જ.
દાદા, આપ બોલાવો છો તે મંત્રો, આરતી એ બધું શું છે? એ બધાની શી જરૂર છે?
એવું છે કે આજે બોલાવું છું ને તે પૂર્ણ જાગૃત લોકોના નામ લઈને બોલાવું છું. જે જાગૃત છે તેની ભજના શીખવાડીએ છીએ. જે જાગૃત છે તેને યાદ કરો તો તમારી જાગૃતિ વધે. એમાં જેટલા જાગૃત થઈ ગયા ને જેટલા જાગૃત છે અત્યારે તેમના નમસ્કાર બોલાવ્યા છે, અને તેમાંય હાલ જે જાગૃત છે તેમની વધારે પડતી વાત છે, ને થઈ ગયા તેમની સાધારણ વાત છે. આ નમસ્કાર વિધિથી તો બધા જાગૃતોને રાજી કરે છે, વિનય કરે છે, પ્રેમભાવ કરે છે. આ તો સાયન્ટિફિક છે. તે જેવું અહીં બધા કરે છે એવું આપણે કરીએ તો આપણી ઉપર જ્ઞાની પુરુષ રાજી થાય, પોતાનું દોડડા પણ ઘાલે કે પાછું બગડ્યું. આપણી દુનિયા તો એક છે પણ એવી બીજી દુનિયા સાથે જ્ઞાની પુરુષના તાર જોઈન્ટ છે. અત્યારે જે સંપૂર્ણ જાગૃત છે તેની જોડે અમે સાંધો મેળવી આપીએ છીએ. અમારાથી થોડેક અંશે વિશેષ જાગૃત છે તેમની જોડે તમારો સાંધો મેળવી આપીએ છીએ. તે સાંધો મેળવવાથી તેમની જોડે ઓળખાણ થઈ જાય.
જ્ઞાનીઓ જાગૃત ત્યાં જગત.
દાદા, કૃષ્ણ ભગવાને કહ્યું, જ્યાં જગત જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ, ને જ્યાં જગત ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ. એ ના સમજાયું, એ સમજાવો.
જગત ભૌતિકમાં જાગે છે ત્યાં કૃષ્ણ ભગવાન ઊંઘે છે, ને જગત ઊંઘે છે ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે. સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે, ને નિરહંકારી જાગૃતિ એનાથી મોક્ષ છે.
જગત ઉગાડી આંખે ઊંઘમાં.
જ્ઞાની પુરુષ આ ઉગાડી આંખના સ્વપ્નને જુએ, જાણે, છતાંય કોઈ કહે કે તમે મારા વેવાય થાવ ત્યારે કહે આ. પણ જ્ઞાની પુરુષ પોતે જાણે કે આ સ્વપ્નમાં બોલી રહ્યા છે. તમે મારા વેવાય થાવ કહે તો આપણે હા કહેવું પડે, નહીં તો પાછું વઢમવઢા કરે સ્વપ્નમાં, વઢે કે ના વઢે. કારણ કે જગત આખું ઉગાડી આંખે ઊંઘે છે.
ઉગાડી આંખે ઊંઘવું એ ખરેખર શું છે?
અજાગૃતિ. આ બધા ઉગાડી આંખે ઊંઘી રહ્યા છે. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લોકો શું કહે કે બધા ધંધા કરતા આમનો ધંધો એવો તે વધારે જાગૃત રહેવું પડે. પણ એ જાગૃતને મેં શું કહ્યું કે ઉગાડી આંખે ઊંઘે છે. આ બધા મોટા ઓફિસરો બધાય ઉગાડી આંખે ઊંઘે છે.
જગત આખું ઉગાડી આંખે ઊંઘે છે એમ કહ્યું ને આપે?
હા, જગત તો ઊંઘે જ છે. પણ જેને લોક જાગૃત કહે છે તે બધાને હું કહું છું કે આ બધાએ ઉગાડી આંખે ઊંઘે છે. કારણ કે આ મોટા ઓફિસરો પણ એમની જાગૃતિ કેવી? વન કોર્નરની. એમની પોતાની લાઈનની જ જાગૃતિ, બીજી કોઈ જાગૃતિ જ નહીં. છતાં એમના કારખાનાના બધાએ લોકો કહે કે આ જાગૃત છે. પણ ન હોય એ જાગૃતિ. આપને લાગે છે આ ઉઘાડી આંખે લોકો ઊંઘતા હશે કે જાગતા હશે બધા? આપણે સ્કૂલમાં ભણતા હોઈએ તો સ્કૂલની એકલી જ કાળજી રાખીએ, ને ઘરની કે બીજી કોઈ શરીરની બધી કાળજી ના રાખીએ તો શું કહેવાય? એવી રીતે આ લોકો બધા આ એક ભવની જ કાળજી રાખે છે. મા બાપ છોકરાઓની જ કાળજી રાખે છે. પોતે આવતા ભાવમાં શું થશે તેની કોઈ કાળજી કરતું નથી. એનું શું કારણ? પોતાના હિતમાં કાયમ રહેતો નથી, હિતાહિતનો ખ્યાલ કાયમ રહેતો નથી, એટલે ઉઘાડી આંખે ઊંઘી રહ્યું છે. આ ઊંઘતા જગતને જગાડવું જોઈએ કે ભાઈ જાગો, તમારા આવતા ભાવનું કંઈક કરો. એટલે સાચો જાગૃત કોને કહેવાય? સંસારમાં વ્યવહારમાં સંપૂર્ણ જાગૃત રહે અને આ લોક પરલોકના હિતાહિતનું સાધન સાથે રાખે ત્યારે જાગૃત કહેવાય. મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એવો જેને ખ્યાલ નિરંતર રહેતો હોય એ જાગૃત કહેવાય. એ જાગૃતિ તો જુદી હોય. આ બધી ક્રિયાઓ થાય છે તે બધી ઊંઘમાં જ થાય છે. સ્વપ્નમાં આ બધું થઈ રહ્યું છે અને મનમાં શું માની બેઠા હોય કે આપણે કેટલી બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ. પણ આ સ્વપ્નની ક્રિયાઓ કામ લાગશે નહીં, જાગૃતની ક્રિયાઓ જોઈશે. આ તો ઉઘાડી આંખે ઊંઘે છે.
ઊંડા અંધારેથી પરમ તેજે.
દાદા, આ પાંચ ભૂમિકા જે કહી, સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃતિ, તુર્યા અને છેલ્લે તુર્યાતીત, એ પાંચેય ભૂમિકા પર થોડું થોડું કહો.
આ ઝાડ પાન બધા નિદ્રામાં છે. એક ઇન્દ્રિય જીવો, પછી બે ઇન્દ્રિયના જીવો, એ બધા નિદ્રામાં છે. અરે ફરે તોય નિદ્રા, પણ જ્યાં બુદ્ધિ થઈ ત્યાં એ નિદ્રામાંથી એક ફેરો જાગૃત થયો કહેવાય. જે સુષુપ્ત અવસ્થા છે ને, જેને ગાઢ નિદ્રા કહેવામાં આવે છે, એટલે તદ્દન બેભાનપણું જ, બધા બારણા બંધ, ભાન જ નહીં કોઈ જાતનું. છતાં ગાઢ નિદ્રામાં આનંદ હોય હંમેશા. એ ઉઠે ત્યારે કહેશે, આજ સરસ ઊંઘ આવી. ગાઢ નિદ્રા એ એક અવસ્થા છે. ગાઢ નિદ્રા ના આવે ત્યારે સ્વપ્ન અવસ્થા આવે. આંખો બંધ હોય અને સ્વપ્નમય ચાલ્યા કરે. સ્વપ્નમાં બધું દેખાય ખરું ને, જેવું છે એવું દેખાય છે ને. દેરાસર દેખાય, છોકરા દેખાય, એટલે રાતે સ્વપ્ન આવ્યું તો એને જુએ. નિદ્રામાં તો કશું સમજે જ નહીં, પણ સ્વપ્નમાં તો પોતે કંઈક જુએ, જાણે કે મને કંઈક થયું એવો અનુભવ થાય એને. કોઈક ફેરો સારું સ્વપ્ન આવી જાય, કોઈક ફેરો ખરાબ સ્વપ્ન આવી જાય, કોઈક ફેરો સાપ દેખાય, ફલાણું દેખાય, એ સ્વપ્ન અવસ્થા. એમાં દેહમાં ભાન ના હોય, પણ મહી અંદર સ્વપ્ન ચાલ્યા કરતું હોય. અને પછી ત્રીજી આ જાગૃત અવસ્થા કહેવાય, પણ ઉઘાડી આંખ માટે. બાકી ખરી રીતે આય ઉઘાડી આંખનું સ્વપ્નું છે, પેલું બંધ આંખનું સ્વપ્નું છે. એનો બધા લોકોને અનુભવ હોય, પણ આ ઓપન આંખનું સ્વપ્નું છે. અને સ્વપ્નમાં જો રાચે છે ને, હે મારે આમ છે ને તેમ છે ને ફલાણું છે કહેશે, પણ આ બધું સ્વપ્નું છે. એને સ્વપ્નું માને તો આગળ જાય ને, પણ એને કોઈ સ્વપ્ન માનતા જ નથી ને. આ તો 10 લાખ કમાયો તો કહેશે, આ સ્વપ્ન નહોય, આ તો સાચું જ છે, આ મને સ્વપ્ન આવ્યું હતું એમ કોઈ કહે છે? એટલે આ ઉઘાડી આંખનું સ્વપ્ન જ્યારે એને સ્વપ્ન લાગશે અને આમાંથી જાગશે ત્યારે જાગ્યો કહેવાય, સાચો જાગૃત કહેવાય. ત્યારે પેલી ચોથી સ્થિતિમાં આવશે, તુર્યાવસ્થામાં આવશે. પછી આ ઉઘાડી આંખના સ્વપ્નને જુએ ને જાણે એ પછી એટલો જાગ્યો કહેવાય, અને સંપૂર્ણ જ્ઞાની થયો એ તુર્યાતીત અવસ્થા. તુર્ય એટલે સંસારની બધી અવસ્થાઓની પર, એનું નામ તુર્યાવસ્થા. તે આ તુર્યાવસ્થાવાળા જ્યાં જગત જાગે ત્યાં એ પોતે ઊંઘે. એટલે શું કે જગતને જે ગમે છે એ તુર્યાવસ્થાવાળાને જરૂરિયાત નથી, એટલે ત્યાં આગળ એ ઉદાસીન રહે છે, ને પોતાની જે દશા છે એને જગત જાણતું નથી.
તો પછી આ જાગૃત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા, આ ત્રણ અવસ્થા ખોટી ઠરે છે?
ના, ખોટી ઠરતી નથી. કારણ કે ઊંઘમાંથી જાગે છે ત્યારે પાછો કહે છે ને કે મને બહુ સરસ ઊંઘ આવી.
હા દાદા,
એટલે એ સાચી છે.
તો આ સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃત આ ત્રણેય અવસ્થા નકામી કહી શકાય?
હા, આમે યુઝલેસ છે.
અને તુરીય તો કામની ને?
તુરીય તો કામની છે, કારણ કે તુરીય એટલે ઢંઢોળેલો માણસ. આમ ઢંઢોળે ને કે ભાઈ ઊઠને, તું તો આ નોય, તું આ નોય, તો એ કહેશે કે ના, હું ચંદુ છું ને. અલ્યા નોય તું ચંદુ? પછી એને જરા ભાન કરાવડાવે ને કહીએ કે ઉઠો હવે, ત્યારે એ કહે આ ઉઠ્યો, એવું કહે હવ, તો આપણે જાણીએ કે આ ભાઈ ઉઠે છે. હવે આની માટે ચાની તૈયારી કરો. પછી એ સભાનતામાં આવી જાય, અને સભાનતા એનું જ નામ કે એ નિરંતર રહ્યા કરે, જુદો રાખ્યા કરે.
પણ તુર્યાવસ્થામાં જો સભાનતા હોય તો એ પણ એક અવરોધરૂપ છે ને. મને આ તુર્યાવસ્થા પ્રાપ્ત થઈ એ પણ એટલો ઈગો કહેવાય?
પણ એવી તુર્યાવસ્થા આપણે નથી કહેતા. આપણે તો હું શુદ્ધાત્મા છું એ ભાન થયું છે, આવી સભાનતાપૂર્વકની તુર્યાવસ્થા કહીએ છીએ. આ સ્વપ્નમાં રહીને આ સ્વપ્નની એ જાણે, આ સ્વપ્નું કેવી જાતનું આવ્યું છે એને જે જાણે, એ સભાન અવસ્થા. એટલે આ ફોરેનવાળા જે પુનર્જન્મને માનતા નથી તેને માટે આ સભાનતા છે. કારણ કે અહીં હિન્દુસ્તાનના લોકો પુનર્જન્મને માને છે, બાકી આને સભાનતા કહેવાય જ નહીં ને. આપણે ત્યાં તો તુર્યાવસ્થાને સભાનતા કહે છે. આ નિદ્રા અવસ્થા એ સંપૂર્ણ અજ્ઞાનતાની દશા છે. સ્વપ્ન અવસ્થામાં થોડી થોડી જાગૃત સ્થિતિ છે, અને જાગૃત અવસ્થામાં વધારે જાગૃતિ હોય છે. જાગૃત અવસ્થા એટલે ઉગાડી આંખનું સ્વપ્નું છે. આ સંસાર એ ઉગાડી આંખનું સ્વપ્નું છે, અને આમાંથી જાગે તે તુર્યાવસ્થા. પહેલાં તો હું ચંદુભાઈ છું બોલતા હોય, અને આમાંથી જાગે ત્યારે હું શુદ્ધાત્મા છું, એ તુર્યાવસ્થા.
એટલે જાગ્યા પછી તુર્યાવસ્થા છે?
હા, જાગ્યા પછી તુર્યાવસ્થા. પછી કાયમને માટે સભાનતા રહી એટલે તુર્યાવસ્થા રહી, અને એ તુર્યાવસ્થામાંથી પછી ફૂલ્લી થઈ જશે, વધતી વધતી તુર્યાતીત દશા થઈ જશે.
તો તુર્યાવસ્થા અને તુર્યાતીત અવસ્થા એ બે વચ્ચે ફેર શો?
જાગૃતિની શરૂઆત થઈ એનું નામ તુર્યાવસ્થા. આ ઊંઘમાંથી જાગ્યા, આ જાગૃત સ્વપ્નમાંથી જાગ્યા, એ તુર્યાવસ્થા. આમાંથી સભાનતાપૂર્વકની અવસ્થા, એ તુર્યાવસ્થા. ને તુર્યાતીત થયો એ જ્ઞાની. સભાનતાવાળાની માર્ગ દેખાડે એ તુર્યાતીત અવસ્થા, જે અવસ્થાથી બીજી કોઈ આગળ અવસ્થા નથી. અવસ્થાઓ પૂરી થઈ ગઈ
એટલે તુર્યાતીત અવસ્થા એને કરવી નથી પડતી, એની મેળે જ એ પ્રોસેસ છે?
હા, સભાનતા થયા પછી એની મેળે જ થયા કરે છે. કારણ કે અસ્તિત્વનું ભાન તો જીવ માત્રને છે. ઝાડને હું છું એવું ભાન છે, પણ હું શું છું એ વસ્તુત્વનું ભાન એને નથી. હવે વસ્તુત્વનું ભાન થઈ જાય એટલે સભાનતા થઈ, એટલે પૂર્ણત્વ એની મેળે થાય, પછી ક્રિયા કશી રહેતી નથી. હવે તુર્યાવસ્થાથી આગળની અવસ્થા છે જેને કેવળ જ્ઞાન કહે છે ને. કેવળ જ્ઞાન એટલે છેલ્લામાં છેલ્લી જાગૃતિ, એથી આગળ હવે કોઈ જાગૃતિ રહી નહીં.
પણ એ ચાર અવસ્થાની પર એટલે કેવળ જ્ઞાનની અવસ્થા છે?
તુર્યાવસ્થા તો સમકિત ના હોય તોય ઉત્પન્ન થાય છે, પછી સમકિત આવે ત્યારે એ અવસ્થા વધતી જાય છે. તે તુર્યાવસ્થાથી માંડીને કેવળ જ્ઞાન સુધીની બધી બહુ અવસ્થાઓ છે, એ પણ જાગૃત અવસ્થાઓ કહેવાય છે. અંગ્રેજીમાં કહે છે ને અવેરનેસ, બિવેરનેસ, એલર્ટનેસ, પછી આ છેલ્લી એક્ઝેક્ટનેસ. કેવળ જ્ઞાન એ એક્ઝેક્ટનેસ.
યોગ ક્રિયાકાંડ જાગૃતિ ના આપે.
દાદા, આ પૂજા, જપ, તપ કરે છે તે કંઈ પોતાની જાગૃતિ માટે હેલ્પ કરે ખરું?
એ તો જે હેતુ માટે કરે તે હેતુનું ફળ મળે. કોઈક માણસને શાદી કરવી હોય ને વહુ ના મળે તો પૂજા તપ કરે તો એને એ મળે. જે હેતુ માટે કરે તે મળે.
દાદા, એનાથી આધ્યાત્મિકમાં પ્રગતિ ના મળે?
અધ્યાત્મના હેતુ માટે કરે તો આધ્યાત્મિક ફળ મળે, બાકી આધ્યાત્મિક હેતુ માટે કોઈ કરે એવું છે જ નહીં. બધાને લાય બળે છે, તે લાયની જ દવા જોઈએ છે. આ સંસારના દુઃખોની લાય લાગી છે લોકોને, એ જાગૃતિ માટે કાંઈ કરતો જ નથી. કોઈ માનનો ભૂખ્યો, કોઈ કીર્તિનો ભૂખ્યો, કોઈ શિષ્યોનો ભૂખ્યો, આ બધી ભીખના ભૂખ્યા છે. અધ્યાત્મમાં માન નથી, કીર્તિ નથી, કોઈ ચીજની ત્યાં અપેક્ષા નથી, અને આ અશુભમાં જ પડ્યા છે. કોઈ માનમાં, કોઈ કીર્તિમાં, સાંસારિક ચીજોમાં, ભોગવિલાસમાં. કેટલા માણસો આવા અધ્યાત્મના માર્ગમાં હોય? કોક જ માણસ હોય. વધારે તો માનના ભૂખ્યા છે બધા.
આ જે મેડિટેશન કરે છે તે બધા કહે છે ને કે મેડિટેશન જાગૃતિ માટે બહુ ઉપયોગી છે, તો તે શું છે?
મેડિટેશન માત્ર માદકતા છે, એનાથી ઠંડક રહે. જેને લાય બળતી હોય તેને મેડિટેશન કરવાથી શાંતિ લાગે.
દાદા, મેડિટેશન શૂન્યતામાં લઈ જાય છે?
ના, એ સ્પંદન વધારે છે, ઇગોઇઝમ વધારે છે.
આ જે ચક્રો છે એ ચક્રો જેવું કશું નથી?
છે, એ ચક્રો બધા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન છે, અને ત્યાં આગળ ચક્રો ઉપર ધ્યાન કરવાથી એકાગ્રતા થાય, મન સારું થાય, સ્થિરતા આવે, પણ અહંકાર વધી જાય. સાચું જ્ઞાન જ એકલું એવું છે કે જે કાઉન્ટર વેઇટ માંગતું નથી. બાકી આ બીજા બધા કાઉન્ટર વેઇટ માંગે એવી વસ્તુઓ છે. જે વસ્તુ લો તેની સામે બદલામાં બીજી વસ્તુ આપવી પડે. એટલી એકાગ્રતા વગેરે કરો તો અહંકાર વધી જાય ને આમ ખોટ ખાય. એક યથાર્થ જ્ઞાનનો રસ્તો એકલો જ સેફ સાઈડ વાળો છે કે જેનાથી બીજું ઊભું થાય નહીં. આ મેડિટેશનથી પોતાને શું ફાયદો થયો એ આપણે વિચારવું જોઈએ. આપણો ક્લેશ ઘટ્યો? જો આપણો ક્લેશ ઘટ્યો તો રિલેટિવ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય, ને ક્લેશનો નાશ થયો તો રિયલ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. ક્લેશ કરાવનારું કોણ છે? અજ્ઞાન. જેટલા રિલેટિવ ધર્મો છે તે અજ્ઞાનમાં રાખનારા છે.
દાદા, કુંડલીની જાગૃત કરે છે તે શું છે?
એ મિકેનિકલ જાગૃતિ છે. એને અને દરઅસલ જાગૃતિને કશું લાગતું વળગતું નથી. કુંડલીની જાગૃત થઈ એટલે આત્મા ઓછો જાગૃત થયો કહેવાય. એ માદકતા છે એક જાતની. એનાથી એકાગ્રતા રહે ને ઠંડક લાગે. દરઅસલ જ્ઞાન જાગૃતિ જોઈશે. તમે જ્ઞાન લીધું ત્યારથી તમને શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે કે નહીં?
દાદા, એ તો નિરંતર રહે છે.
એ જ ધ્યાન. બીજા વળી શા ધ્યાન કરવાના હોય? આ નાક દબાવીને કરાવે તે ધ્યાન ના કહેવાય. હું શુદ્ધાત્મા છુંનું ધ્યાન વખતે કોઈને ના રહેતું હોય ને દાદા જ ધ્યાનમાં રહેતા હોય તો તે બેઉ એક જ છે, કારણ કે જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે. બે પ્રકારના ધ્યાન એની મેળે જ થાય છે, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. જ્યારે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એને પુરુષાર્થ કહેવાય. આત્મધ્યાન એટલે જ શુક્લ ધ્યાન. હું શુદ્ધાત્મા છું તે ધ્યાન રહ્યું તે જ શુક્લ ધ્યાન.
જાગૃતિના લક્ષણો.
એક જ ક્ષણ જો ઊંઘ બંધ થઈ જાય તો બધે પ્રકાશ જ થઈ જાય. રોજના ક્રમમાં રહેતો હોય અને તેમાં જ તન્મયાકાર રહેતો હોય તેને ઊંઘમાં કહેવાય. છેલ્લા જ્ઞાનની અપેક્ષાએ આ વાત કરું છું કે આ જપ તપ કરે છે તેમાં જ તન્મયાકાર રહે છે. તેમાંથી એક મિનિટ પણ જાગૃત થાય તો બહુ થઈ ગયું. પોતાના દોષો દેખાય અને નિષ્પક્ષપાતી જજમેન્ટ આપી શકે તે જાગૃત કહેવાય. જાગૃત થાય તેના હાથમાં સત્તા આવે. સંપૂર્ણ જાગૃત માણસ જ આપણને જાગૃત કરી શકે. આત્માનુભવ એટલે શું? કે જ્ઞાન મળતા પહેલાં જે અનુભવ થતા હતા તેના કરતાં જ્ઞાન મળ્યા પછી નવા પ્રકારના અનુભવ થાય છે ને એ અનુભવ ધીમે ધીમે વધતો જાય ને જાગૃતિ વધે. સંપૂર્ણ જાગૃતિ એ સંપૂર્ણ અનુભવ.
બે વ્યૂ પોઈન્ટની જાગૃતિ.
અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ ત્યારે હું શુદ્ધાત્મા છું કે ચંદુલાલ છું એની કંઈ જ સમજ પડતી નથી.
એ સમજી લેવાની જરૂર છે, તમે ચંદુલાલ છો ને તમે શુદ્ધાત્માય છો. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમે ચંદુલાલ ને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી તમે શુદ્ધાત્મા છો. રિલેટિવ બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો, વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે. હવે જ્ઞાન પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય. સમજવામાં જરા ખામી આવે તો આવી કોક વાર કોકને ભૂલ થાય, બધાને થાય નહીં. તમે ચંદુલાલ એકલા નથી. કોઈ જગ્યાએ તમે સર્વિસ કરતા હો તો તમે એના નોકર છો. તે આપણે નોકર તરીકેની બધી ફરજો પૂરી કરવાની. કોઈ કંઈ કાયમનો નોકર નથી. એટલે આપણે અમુક અપેક્ષાએ ચંદુલાલ છીએ, અમુક અપેક્ષાએ શેઠ પણ છીએ, અમુક અપેક્ષાએ આના સસરા પણ છીએ. પણ તે આપણે આપણી લિમિટ જાણીએ કે ના જાણીએ કે કેટલી અપેક્ષાએ હું સસરો છું. પેલો ચોંટી પડે કે તમે કાયમના આના સસરા છો ત્યારે આપણે કહીએ, ના ભાઈ, કાયમનો સસરો તો હોતો હશે.
ભૂલ ખબર પડે તે જાગૃતિ.
આપણે તો શુદ્ધાત્મા છીએ ને ચંદુલાલ તો વળગણ છે, પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે તેથી એ બાજુને એ બાજુ જ ખેંચી જાય છે. ડોક્ટરે કહ્યું હોય કે જમણા હાથને વાપરશો નહીં તોય જમણો હાથ થાળીમાં ઘાલી દે, પણ આ જાગૃતિ એવી છે કે તરત જ ખબર પડી જાય કે આ ભૂલ થઈ. આત્મા એ જ જાગૃતિ છે, આત્મા એ જ જ્ઞાન છે. પણ પહેલાંની અજાગૃતિ આવે એટલે અજાગૃતિનો થોડો વખત માર ખાય. કોઈ પણ ભાવ આપણને અહીં ઉત્પન્ન થાય અને તેનો આમળો ચડે તો ત્યાંથી છોડી દેવું બધું. આમળો ચડે કે તરત બધું ઊંધે રસ્તે છે એવી ખબર પડી જાય. જ્યાં હતા ત્યાંથી હું શુદ્ધાત્મા છું કરીને ભાગી જવું. નિરાકુળતામાંથી જરાક વ્યાકુળતા ઉત્પન્ન થઈ કે આ આપણું સ્થાન ન હોય કરીને ભાગી જવું.
જાગૃતિના સાતત્ય કઈ રીતે?
હું શુદ્ધાત્મા છું એવી સતત જાગૃતિ કઈ રીતે રહે?
સતત જાગૃતિ હોય છે જ, પણ આપણને બીજી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ને, એ શેના જેવું છે? અહીં હું સત્સંગ બોલતો હોત અને બહાર આ સ્કૂલના છોકરાઓ આવ્યા હોય ને ધાંધલ ધમાલ કરતા હોય, આપણે બારણા વાસી દીધા હોય તોય એ ધમાલ કરતા હોય તો સત્સંગ સંભળાય નહીં ને? બાકી સત્સંગ તો ચાલે જ છે, પણ સંભળાતું નથી. સાથી નથી સંભળાતું. છોકરાઓ બહાર ધાંધલ ધમાલ કરે છે એટલે એવું આ સંસારની અવસ્થાઓ, સંસારના પર્યાયો, એ બધું માણસને સફોકેશન કરે છે, ગૂંચવ ગૂંચવ કર્યા કરે છે. આ ધંધાની ધમાલોને એવું બધું આવે ને, એટલે આપણને જાગૃતિ છે પણ તે જોવા ના દે, આપણને સફોકેશન કરાવે. આ ધંધાની અવસ્થાઓને એ બધું આપણને ગૂંચવ ગૂંચવ કર્યા કરે.
જાગૃતિ રાખો, જાગૃતિ રાખો કહે છે, એટલે આપણે શું શુદ્ધાત્માની જાગૃતિ રાખવાની?
શુદ્ધાત્મા એ પોતે જાગૃત જ છે. આપણું આ જ્ઞાન છે ને, એ નિરંતર જાગૃત જ રાખે છે. જગત જ્યાં જાગે છે ત્યાં એ ઊંઘ્યા કરે, અને જગત જ્યાં ઊંઘે છે ત્યાં એ જાગ્યા કરે, એવું આ જ્ઞાન છે.
ઊંઘનારથી જુદો.
જેવો દેહાધ્યાસ થયો છે તેવો આત્માધ્યાસ થવો જોઈએ. ઊંઘમાં ભર નિંદ્રામાં આત્માનું ભાન રહેવું જોઈએ. અમે આપીએ છીએ એ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં આત્માધ્યાસ જ રહે છે. આ તો અજાયબ જ્ઞાન છે. જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટા જ રહે તેવું આ જ્ઞાન છે. દેહને આત્મા છૂટાને છૂટા જ રહે.
કર્મોની જંજાળમાં છૂટું રખાવે.
મહી ધૂળ ઉડતી હોય ને તો સામી બાજુ ના દેખાય, એવું કર્મની જંજાળને લઈને સામી બાજુ દેખાય નહીં ને ગૂંચવે. પણ જો એમ જાગૃતિ રહે કે હું તો શુદ્ધાત્મા છું, તો એ જંજાળ ઉડી જાય. એટલે મહાવીર ભગવાન જેવી દશા રહે એવા આ પાંચ વાક્યો તમને આપેલા છે.
નિજ શુદ્ધત્વ કાયમ શુદ્ધ જ.
તમે મહી હું શુદ્ધાત્મા છું એમ જાણો ને આ ચંદુભાઈના નામનું નાટક ભજવવાનું. આ ડ્રામામાં રાગદ્વેષ ના હોય. ડ્રામામાં મારા માર કરે, વઢમ વઢા કરે, પણ મહી રાગદ્વેષ ના હોય. આ ડ્રામા જે ચાલી રહ્યો છે એ તો તું રિહર્સલ કરીને જ આવેલો છે, તેથી તો અમે વ્યવસ્થિત છે એમ કહીએ છીએ. નહીં તો ક્યારનોય આ બધું ફેરવી ના નાખે.
જુદાપણાની જાગૃતિ.
તબિયત નરમ હોય તો એવું કહેવું કે ચંદુલાલની તબિયત નરમ રહે છે, નહીં તો મારી તબિયત નરમ રહે છે કહ્યું કે પાછી અસર થાય, ચિંતવે તેવો થઈ જાય. અમને તો ડોક્ટર પૂછે ત્યારે મોઢે બોલીએ કે ઉધરસ થઈ છે, પણ તરત જ એને ભૂંસી નાખીએ. આપણે કહેવું પડે કે ચંદુલાલને ઉધરસ થઈ છે, પણ શુદ્ધાત્માને કંઈ ઉધરસ છે? એ તો જેની દુકાનનો માલ હોય તેને જાહેર કરવો પડે, પણ આપણા માથે લઈએ એ શું કામનું?
પ્રતિભાવ.
દાદા, પ્રતિભાવ કોને કહેવાય?
તમે કંઈક ખોટું બોલી ગયા ને પછી તમને અંદર એમ થાય કે આ ખોટું થયું, આવું ના બોલવું જોઈએ, એ પ્રતિભાવ કહેવાય. જે તમે બોલો છો તેને જ તમે ના બોલવું જોઈએ એવો જે ભાવ કરો એ પ્રતિભાવ કહેવાય.
એટલે જાગૃતિ એ જ પ્રતિભાવ ને?
મહી જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય. ગોળી છૂટી જાય પછી મનમાં એમ થાય કે ના છોડવી જોઈએ, આ પ્રતિભાવ એ આપણો પુરુષાર્થ ગણાય છે.
જ્ઞાનીને કેવા પ્રતિભાવ રહે?
અમને પ્રતિભાવ ના થાય.
આ ગોળી છૂટવાના પ્રસંગમાં જ્ઞાનીને કેવું રહે? અંદરની પરિણતિઓ કેવી રહે?
મહી કુદરતી રીતે ગોળી છૂટે જ નહીં, પછી ભાવ ક્યાં કરવાનો રહ્યો? અને નાની નાની ગોળીઓ છૂટે તે તો જોયા કરે કે ઓહો હો દારૂખાનું ફૂટે છે, તે ભાવ કહેવાય એવું ના હોય. મહી શરીરમાં તો બહુ જાતની ગોળીઓ ફૂટ્યા કરે, તેને ભાવ ના કહેવાય.
ડિસ્ચાર્જમાં તન્મયાકાર થાય તો પાછા બીજા ભાવો પડે ને?
હા, બધું જોખમ ખરું ને? પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય, પ્રતિક્રમણ કરે એ પરભાવ, એનાથી પુણ્ય બંધાય. એ સ્વભાવ નહીં, પુણ્ય બંધાય પાપ બંધાય એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઈ ગયો એટલું ઓછું થયું, એટલે અજ્ઞાનીને પ્રતિભાવ ના થાય, એને જાગૃતિ જ ના હોય ને કે આ ખોટું થાય છે. જ્ઞાનીને પણ પ્રતિભાવ ના હોય, કારણ કે એમને ભાવ જ ઉત્પન્ન ના થાય તો પ્રતિભાવ ક્યાંથી થાય? એ જાગૃતિની નિશાની છે. અને જેને સમ્યક દર્શન થયું છે એવા જાગૃત મહાત્માઓને પ્રતિભાવ થાય, અવળા ભાવ થાય કે તરત જ જાગૃતિ એ દેખાડે ને તેની સામે પ્રતિભાવ ઉત્પન્ન થાય.
નિજ દોષ દેખાયા તે જાગૃતિ.
પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધા. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં, ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે. પોતાના દોષ દેખાય ત્યારે સમજવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. જાગૃતિ વગર કોઈને પોતાનો દોષ દેખાય નહીં. સામાના દોષ કાઢવા હોય તો 200-500 કાઢી આપે. જો આપણા દોષ કોઈને નુકસાન કરતા હોય તો આપણે ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. કોઈને કિંચિત માત્ર દુઃખ આપીને કોઈ મોક્ષે ગયેલો નહીં. રોજ કેરીનો રસ ને પૂરીઓ ખાતો હશે તો એનો વાંધો નથી, પણ આ દુઃખ આપીને મોક્ષે જાય એ બને નહીં. અહીં શું ખાય છે પીવે છે તેની ત્યાં કિંમત નથી, પણ ત્યાં તો કશાયનો જ વાંધો છે. અને અજાગૃતિ ના રહેવી જોઈએ. જગતને ઊંઘતું કેમ કહેવાય છે? કારણ કે સ્વ પરનું ભાન નથી, પોતાનું સ્વનું ને પરનું હિતાહિતનું ભાન નથી રહ્યું. મોક્ષ માટે કશાયનો વાંધો છે
એ બધું જોવાનું માત્ર.
પણ દાદા, પ્રકૃતિની પ્રવૃત્તિ ક્યારે સમી જાય?
પ્રકૃતિની પ્રવૃત્તિ આપણને બધી દેખાયા જ કરે. હવે તમારે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ જોવાનું હોય, એનું નામ શુદ્ધાત્મા. મનમાં જે થાય છે એ સૂક્ષ્મ સંયોગો છે, અને બહાર જે થાય છે એ સ્થૂળ સંયોગો છે. પછી વાણીના સંયોગો, આ બધાને જોયા કરવાના છે. હવે એ જોયા કરવાથી શું થાય? ઉપયોગ થયો કહેવાય. અને ફાઇલ ભારે હોય તો આપણને જોવા ના દે, અને પેણે ફાઇલમાં ઢસડી જાય અને ગૂંચવાડો ઊભો કરે, તોય ચંદુભાઈને શું થાય છે એ તમારે જોવાનું. તમારે કશું કરવાનું નથી. ચંદુભાઈને જે થાય છે એ હવે તમારું ના કહેવાય. એના માલિક તમે નથી. માલિકીપણું છૂટી ગયું છે હવે તમારું.
ભાષ્યમાનથી આનંદ આવરાયો.
આ જ્ઞાન લીધું એટલે મન વચન કાયાને બધું અર્પણ કરીએ છીએ, પણ પાછા અમે વચ્ચે વચ્ચે થોડા થોડા એના માલિક થઈ જઈએ છીએ. અમારા હાથમાં પાછી ડ્રાઇવિંગ સીટ આવી જાય છે, તો એ સમર્પણ સતત કેવી રીતે રહે?
એ રહે જ છે. આ તો તમને ભાસે છે એવું, બાકી રહે જ છે. હું તમને કહું છું ને,
પણ અમે પાછા પેલામાં આવી જઈએ છીએ ને?
ના, એ તમે ગયા એ નહોતા ને આવ્યાય નહોતા, આ તો ભાષે છે જ ખાલી, આ તો અભ્યાસ પહેલાનો છે ને, એટલે એવું ભાષ્યા કરે છે કે આમ થયું હશે, આમ થયું, આમ થયું, પણ એવું કશું થતું નથી.
તો પછી સતત પરમ આનંદ રહેવો જોઈએ ને?
તે ના રહે, આવું ભાસે પછી ના રહે ને, એટલે આવા ભાસતાને ના જોવું, એક્ઝેક્ટ જુઓ તો આનંદ રહે.
પણ એમાં ટાઈમની ગેપ પડી જાય છે ને, આ બધા વ્યવહારિક કામ કરવાના આવે ને ત્યારે આ બહારનું જગત આખું આવીને ઊભું રહે, તે વખતે જો તન્મયાકાર થઈએ ને.
ના, એ તો અનાદિનો અભ્યાસ, એટલે પાછું ત્યાં આગળ એને એમ લાગે છે કે આમ હશે, પણ એ ભાસે છે, હકીકતમાં એવું કશું છે જ નહીં. એ તો જો તમે મૂળરૂપે ચંદુભાઈ થાવ તો જ ચોંટે, પણ તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો.
એ જ કરું છું ને, અમે એક બાજુ સમર્પણ કરીએ છીએ અને પાછું કામ કરવા જતા ચંદુભાઈનું ચંદુભાઈપણું આવી જાય છે ને પાછું.
ના, એ આવે જ નહીં, એવું બને જ નહીં, એ તો તમને ભાસે છે. જેટલું બધું તમને બની જાય છે ને, એ બધું તમને ભાસે જ છે. જો એ ભાષ્યમાં ના થાય તો આ સફોકેશન ના થાય, એ તમને ભાસે ત્યાં સુધી આનંદ ના આવવા દે.
ભાષ્યમાન સામે જાગૃતિ.
હા, તો પછી એનો ઉપાય શું?
એનો ઉપાય નથી, એ ભાસે છે ને, એની સામે એટલી જાગૃતિ વધારે રાખવાની, ત્યાં આગળ એવી જાગૃતિ રાખવાની કે આ ભાસે છે તે ખોટું છે, હકીકતમાં આમ છે જ નહીં, કે તરત એ ભાસેલું ઉડી જશે. તમને એમ જે ભાસે છે એને તમે આ તો ભાસેલું છે એમ કહેશો તો એ ઉડી જશે. પણ જો તમે કહો કે ના, મને આ દેખાયું, તો ત્યારથી પછી એવું તમને પકડશે, કારણ કે આત્માનો સ્વભાવ જેવો કલ્પે એવો થઈ જાય એવો છે. હું શુદ્ધાત્મા છું એવી કલ્પના કરે તો એવો થઈ જાય, પણ એ કલ્પના ક્યારે થાય? કે એવી શુદ્ધાત્માની દશા થયા પછી, નહીં તો એમને એમ શુદ્ધ બોલવા જાય તો વધારે ગૂંચાય. એટલે કહું છું ને કે એક ફેરો આત્મા થઈને આત્મા બોલ, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા છું બોલ. આપણને મન બુદ્ધિ ચિત્તથી સમજાય કે ખરેખર એક્ઝેક્ટ એ પદ પામ્યો છું, ત્યાર પછી આત્મા થઈને એક ફેરો, એક જ વખત, અરે એક સેકન્ડ પણ બોલે તો બહુ થઈ ગયું, ને તમે તો એ સારી રીતે બોલ્યા છો ને.
એક વખત એક સેકન્ડ નહીં, દાડાની કોઈ વખતે 40 મિનિટે બોલતા હોઈશું, પણ જ્યારે પેલો ફોર્સ આવીને ઊભો રહે છે તે વખતે આપણને ગૂંચવી દે છે.
ના, એ તો આપણને ભાસે છે, તેને જોયા કરીએ, તે અમને કોઈ ફેરો ભાસ્યમાન પરિણામ ઊભા થાય પણ અમે ના ગૂંચાઈએ, અને સમજી જઈએ કે આ ભાસ્યમાન પરિણામ છે, એટલે તમે એને ભાસ્યમાન કહેશો ને તો એ ખસી જશે. કહીએ કે આ તો ભાસ્યમાન પરિણામ છે, અમારે જરૂર નથી, હવે તમે ચાલ્યા જાઓ, તો એ જતા રહેશે, એ આપણે ઊભા કરેલા છે.
આમાં આત્મભાવે નિર્લેપ જ.
હવે અમે ઉપર જઈએ છીએ, નીચે પડીએ છીએ, એ બધા ભાસ્યમાન પરિણામ જ છે.
બધા ભાસ્યમાન પરિણામ જ છે. મેં તો એટલે સુધી તમને કહ્યું છે કે મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. એટલે મન વચન કાયાના જે લેપાયમાન ભાવો આવે છે, જે બધા વિચારો આવે છે ને, તે બધા તમામ પ્રાકૃત ભાવો છે, આમાં તમારો સ્વભાવ નથી. આ બધી પૂદગલની બાજી છે, અને તેમાં આપણે ગૂંચાઈ જઈએ પછી શું થાય? જે વિચારો આવે છે ને તે તદ્દન જડ છે, અને પાછા અથમતા વિચાર છે. ઉગતા હોય તો જાણીએ કે ઠીક છે, આ તો આખો દાડો રહેશે, પણ આ તો અથમતા, તે ઘડી પછી જતા જ રહેવાના છે, જેની અસ્થિ જ નથી રહેવાની એવા જતા રહેવાના છે, અને તેને આપણે દૂધ પાઈએ, ચા પાઈએ, એ કેવું?
પણ એ બીજા નવા તો આવ્યા જ કરે ને, એક જ ગ્રંથિમાં અમે ફરફર કરીએ છીએ ને.
એ તો બધું પૂદગલ છે, સબ પૂદગલ કી બાત હૈ. તેથી આપણે કહ્યું ને કે મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. લેપાયમાન ભાવો એટલે આપણે ના લેપાવું હોય તોય લેપાયમાન કરી નાખે, તેનાથી પણ આપણે સંપૂર્ણ નિર્લેપ છીએ. એટલે એ આવે તો ખરા જ, જે ભરેલો માલ છે એ આવે છે, પણ આપણો સ્વભાવ જ નિર્લેપ છે. કોઈ કહેશે કે એ ભરેલો માલ છે એની શું ખાતરી, ત્યારે હું કહું કે તમને માંસાહારનો વિચાર ક્યારેય ના આવે, અને બીજાને માંસાહારનો વિચાર ક્યારેય ભૂલાય નહીં. એટલે જે માલ તમે ભર્યો છે એ જ તમને આવશે, અને એ પૂરણ ગલન છે. તમે જે પૂરણ કર્યું છે એ ગલન થઈ રહ્યું છે, એમાં તમને શું હરકત થઈ? ખાટો દૂધપાક ભર્યો હશે તો ખાટો દૂધપાક નીકળશે. હવે લોકોનું ગળ્યું જોઈએ એટલે આપણે એમ માનવું કે મારો ખાટો કેમ નીકળ્યો? અરે, જે ભર્યો છે તે જ નીકળ્યો. ત્યારે પેલા કહેશે કે તમારો તો ખાટો છે, તોય કહીએ કે તમારા કરતા તો મારો દૂધપાક સારો છે. આવો કચરો, કેવો કચરો! સાંભળનારને તાવ ચડી જાય, પણ આ નીકળી જશે બધું. આ બધા લેપાયમાન ભાવો છે, અને તમે નિર્લેપ છો. લેપાયમાન ભાવોથી તમે જુદા છો, એટલે તમારે તો હવે એને જોયા કરવાના.
માત્ર બિલીફો જ રોંગ.
આત્મા જુદો જ છે, ગધેડામાં આત્મા જુદો છે, એકાકાર કશું થયું નથી. જે એને રોંગ બિલીફ બેસી ગઈ છે ને, તેથી એ તન્મયાકાર રીતે વર્તે છે. બાકી આત્મા તન્મયાકાર થતો નથી. આ તો બિલીફ જ રોંગ બેઠી છે કે હું જ છું, ને આ મને ચડ્યું છે, ને આ મારું જ છે. એટલું જ આ તોફાન છે ને. તેથી આ પરમાત્માની દશા તો જુઓ.
આ સ્વરૂપ દેહાધ્યાસનું,
આ દેહ હું છું અને આ દેહ મારો છે, આ વાણી બોલું છું ને મારી વાણી છે, આ વિચાર મને આવે છે ને હું વિચાર કરું છું, એનું નામ દેહાધ્યાસ. અને દ્રવ્ય કર્મનો કરતા હું છું, ભાવ કર્મનો કરતા હું છું, ને નો કર્મનો કરતા હું છું, એનું નામ દેહાધ્યાસ. આટલા શબ્દો દેહાધ્યાસમાં સમાય. એમાં શું શું તમારું જતું રહ્યું એ તમારે તપાસ કરવાની રહી.
કર્મ અમલમાં જાગૃતિ.
કર્મો જબરજસ્ત ફરી વળે તો મહી હલાવી નાખે, તો કશું ના આવડે તો આ મારું નોય, આ મારું નોય, મારું નોય, એમ કરીને સામા થજો, એટલે એ મહી પેસશે નહીં, ઘરમાં નહીં પેસે. મારું નોય કહ્યું કે ઘરમાં નહીં પેસે, એ હેરાન નહીં કરે, અને વખત પૂરો થઈ ગયો ને, એટલે એની અસર અમલ બંધ થઈ જાય. એનો અમલ ક્યાં સુધી? 1.5 કલાકનો, કે 2 કલાકનો, કે 5 કલાકનો અમલ હોય, તેટલો વખત આપણે નોય મારું, નોય મારું, નોય મારું એવું કહીએ, બીજું કશું ના આવડે ને આવું કહે તોય ચાલે. મારું નોય કહે એટલે એ સમજી જાય કે આ તો ઓળખી ગયા મને, એટલે ભાગવા માંડે પાછા. અને તમે તો મારું મારું કરીને પેસવા દો પાછા.
ના, નો એન્ટ્રી.
એમ વન વે તો એન્ટ્રી ખરી ને?
નો વન વે.
એમ લો, નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું. મારું નોય આવડી ગયું. કશું ન આવડે તો મારું નોય, મારું નોય કર્યા કરો ને. તો તમે જુદા રહ્યા અને એ જુદું રહ્યું. તે એ પછી ભાગી જાય, એ જાણે કે આ જાણી ગયા.
એને દાખલ જ નહીં થવા દેવાના. ના હોય મારા, આ મારું નથી કહી દેવાનું.
અને મને આમ કેમ થાય છે એવું કહ્યું એટલે ચાલ્યું. પછી પેલા બધા ફરી વળીને માર માર કર્યા કરે, અલ્યા આપણને અડે જ નહીં, એ લેવા દેવા જ નથી, ને એ આપણું શાનું તે, એ તો ભૂત જેવા હોય છે. પાછું જોયું કે વળગ્યો, એટલે અમે કહીએ કે પાછું કશું જોશો નહીં ને નોય મારું કહેજો તો વળગશે નહીં.
વિજ્ઞાન અંદર જુદું વર્તાવે.
તમને રાત પડે ને પૈણવાના વિચાર આવે છે કે નહીં?
બિલકુલ નહીં.
એવું આવે તો શું કરે?
નોય મારું કહી દઈએ, એ લેપાઈમાન ભાવો છે, એ નોય મારા.
હા બસ, એ લેપાઈમાન ભાવો છે, એ તો ના આવે એવો કોઈ કાયદો નથી. એ તો આવે ખરા, એ તો જીવતા સ્મશાનમાં સુવડાવે એવા હોય છે. જીવતા સ્મશાનમાં સુવડાવે, ઉપર લાકડા મેલે તે હવ પોતે દેખે, એવી આ દુનિયા છે. પણ એવું ગમે તે નાટક આવે તોય કહીએ નોય મારું, એમ કહ્યું કે ચાલ્યું. સ્મશાને મારું નોય, આ બાળો છો તે મારું નોય, કારણ કે આપણું અને પારકું જુદું પાડી આપેલું છે. એટલે તમારું જે છે એ તમારું, અને તમારું નોય તે તમારું નથી, એ જુદું પાડી આપેલું છે. એટલે તમે કહો એટલે તરત જતા રહે, ભાગી જાય. આ દાયણ છોકરાને ધવડાવતી હોય પણ અંદર જુદું જ હોય કે આ મારું છોકરું નોય, એને નિરંતર ખ્યાલ જ હોય. પાળે પોષે મોટું કરે પણ તેને અંદર જુદું જ હોય. એવી રીતે ઉકેલ લાવી નાખો, નિકાલ કરી નાખો, એવું આપણું વિજ્ઞાન છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ.
આમ કરતા કરતા ફિટ થાય.
ક્યારેક આ મારું સ્વરૂપ નોય એમ કહેવાની જાગૃતિ પણ ના રહે તો?
એ ના રહે, છતાં અમે કહીએ છીએ એટલે અમારું એક નિમિત્ત છે ને, અમારું વચનબળ છે, તે જેટલું રહ્યું એટલું જોર રહે, પણ પછી ફિટ થતું જશે. નથી રહેતું એ પોતાનું બળ ચાલતું નથી ત્યારે આ દશા થઈ છે. આ હું શું કહું છું કે અમે તમને આ આજ્ઞા કરીએ છીએ કે આ પ્રમાણે તમે મારું સ્વરૂપ નોય, મારું સ્વરૂપ નોય એમ બોલ્યા કરજો, છતાં તેને પેલું બળ તોડી નાખે. પણ એ આજ્ઞા છે ને, કંઈક ફળ આપ્યા કરશે, એમ કરતું કરતું સેટઅપ થઈ જાય.
જ્ઞાન પરિણમ્યાના લક્ષણ.
ભૂલ તો બહાર થયા જ કરવાની, તમને ખબર પડશે તે ભાન થતું જશે. પોતાની મેળે ભૂલનું ભાન થાય ત્યારે હું કહું કે જ્ઞાની, નહીં તો ભૂલમાં જ ચાલ્યા કરે, ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે. પછી પોતાને જરા વેદન આવે ત્યારે પછી વિચારે કે આમ કેમ થાય છે, ત્યારે પછી ભૂલ ખબર પડે. વગર વેદને ભૂલ ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે. આ જ્ઞાન ને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ.
જાગૃતિની સૂક્ષ્મતાઓ.
પેલી ભૂલ ખબર પડે પછી ભૂલ અટકે ખરી?
ના અટકે એનો સવાલ નથી, ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે તે તો માફી જ છે, ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી. ના અટકે એનો સવાલ નથી, બેભાનપણાને માફી નથી.
એવું બેભાનપણું તો કેટલુંય હશે, અમુક બાજુમાં ભાન ઉત્પન્ન થયું હોય, બાકી કેટલી એ બાજુ બેભાનપણું રહેતું હશે તો ત્યાં ભૂલો થયા કરતી હોય ને?
થયા જ કરે છે, પણ થયા કરતી હોય એવું નહીં, થયા જ કરે છે.
એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય એવું સી રીતે બની શકે?
એ તો જાગૃતિ આવવી જોઈએ. જાગૃતિ હોય તો જોતાની સાથે જ બે ભાગ જુદા પડ્યા જ કરે, જે કંઈ આવ્યું હોય એના બે ટુકડા જુદા જ થયા કરે.
એટલે આ જાગૃતિ મુખ્ય વસ્તુ કીધી?
મુખ્ય વસ્તુ જ આ જાગૃતિ છે ને.
હવે જાગૃતિ તો બે જુદા પાડ્યા, આને જ કીધી, તો આ બે ભાગ જુદા ના પાડવા એ ભૂલ થઈ ગઈ કહેવાય?
એ ભૂલ જ થઈ ને. પછી આવી જ જાગૃતિ જોઈએ આમ. કોઈ ભૂલ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ પણ જાગૃતિ બહાર ના જાય.
જાગૃતિ એ બે ભાગમાં વિભાજન શેનું કરતું હોય છે?
જોતાની સાથે વિભાજન થાય.
હા, પણ શેમાં વિભાજન થાય?
પૂદગલ પૂદગલમાં ને ચેતન ચેતનમાં, જોતાની સાથે જ.
આ તો સૂક્ષ્મ જાગૃતિની વાત થઈ આખી.
ના, સૂક્ષ્મની ભૂલો બધી બહુ થાય છે, આ તો સ્થૂળમાં જ બધું બહુ ભૂલો થાય છે ને.
આ જાગૃતિને સ્થૂળ કહેવાય?
આ તો બધી સ્થૂળ જાગૃતિ કહી, પણ આ સ્થૂળ જ જાગૃતિ હજુ નથી થઈ ને.
એ સ્થૂળ અને સૂક્ષ્મનો ભેદ ના સમજાયો.
સ્થૂળમાં છે તો આ વ્યવહારમાં ભૂલો થાય છે એ બધી, આ વ્યવહારમાં જે ભૂલો દેખાય છે તે બધું સ્થૂળ જાગૃતિ કહેવાય.
એટલે આ વ્યવહારમાં જે બને એમાં ભૂલો હોય તે બધી જોવી જાણવી એ સ્થૂળ જાગૃતિ કહેવાય?
હા, એ બધું સ્થૂળ જાગૃતિ કહેવાય. અને સૂક્ષ્મમાં કષાય ભાવ હોય, એ કષાય ભાવ જુદા પડે. કષાય ભાવ પૂદગલમાં હોય અને ચેતન જુદું પડી જાય,
એ સૂક્ષ્મ જાગૃતિ ગણાય?
એ સૂક્ષ્મ જાગૃતિ ગણાય. સૂક્ષ્મ ભૂલો એ કષાય એકલાને લાગુ થાય, જાગૃતિથી કષાય અને ચેતન બે જુદું પડી જાય. કષાય પૂદગલમાં જતા રહે અને ચેતન ચેતનમાં જાય.
કષાય ઉદ્ભવ થવા એને પૂદગલ પરિણામ જાણે એવું?
પછી એને આ જાણે કે જુદું પડી જાય, કષાય પૂદગલ ભણી જતા રહે, એ મિશ્રમાં જે ચેતન ભાગ છે તે આમ જતો રહે અને સહજ રીતે બે જુદા થયા કરે. એટલે જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે.
એટલે આ છૂટું પડવું એ સહજ છે?
હા, સહજ છે.
તો પછી જાગૃતિ કોને કીધી? એ છૂટું પાડવાની ક્રિયા એ જ જાગૃતિ છે ને?
ના.
તો
જાગૃતિથી જ એ છૂટું પડી જાય છે, આ બે જુદા પડી જાય છે.
ટોપ મોસ્ટ જાગૃતિ.
અમારી જાગૃતિ ટોપ પરની હોય તમને ખબરે ના પડે, પણ તમારી જોડે બોલતા જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય છે જેનાથી તરત જ ધોવાઈ જાય. અમારે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ રહ્યા છે, જે જગતના કોઈ પણ જીવને સહેજે નુકસાનકારક ના હોય. અમને આખું જગત નિર્દોષ દેખાય, અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કહી કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય તે. જ્ઞાતા જ્ઞેય રૂપે જગતમાં સંપૂર્ણ જ્ઞાન હાજર રહે તે સંપૂર્ણ જાગૃતિ, તે અમને હોય. ને જેને અમારું જ્ઞાન મળ્યું હોય તેમને કેટલી જાગૃતિ હોવી જોઈએ કે કોઈ પણ પ્રસંગ બને ત્યારે અમારા પાંચ વાક્યો એટ એ ટાઈમ હાજર રહે ને મેં પેટનું જરાય પાણી ના હાલે. કોઈ પણ દેહધારી હોય, પછી ઝાડ હોય, પક્ષી હોય, તેમાં શુદ્ધાત્મા જોતા જોતા જવું. આવી જાગૃતિ રહે તેને ટોપ પરની જાગૃતિ કહી. એથી ઉપરની ટોપ મોસ્ટ જાગૃતિ કહી કે હું આ ચંદુભાઈ જોડે વાત કરું ત્યારે નિશ્ચયથી આ ચંદુભાઈ કોણ છે તે લક્ષમાં રહીને વાત થાય. એ શુદ્ધાત્મા છે એ લક્ષમાં રહીને વાત થાય. જાગૃતિ તો બહુ ટોપની વાત છે.
ઉપયોગ શું, જાગૃતિ શું?
દાદા, ઉપયોગ અને જાગૃતિ એ બે સમજાવો.
જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવી એનું નામ ઉપયોગ. જાગૃતિ બીજામાં ના પેસી જાય, જેમ કે સંસારમાં, નફાખોટમાં કે એક જ જગ્યાએ જાગૃતિને નક્કી રાખે તે ઉપયોગ, જ્યાં જાગૃતિ વર્તે તે ઉપયોગ, પણ એ ઉપયોગ શુભાશુભનો ઉપયોગ કહેવાય. અને શુદ્ધ ઉપયોગ કોને કહેવાય? કે જે શુદ્ધાત્માને અંગે જ ઉપયોગ ગોઠવેલો હોય, જ્ઞાની પુરુષની આજ્ઞામાં ઉપયોગ રહ્યો. રિયલ રિલેટિવ જોતા જોતા ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઈ. આ તો રસ્તામાં ડાફોળિયા મારે કે સ્ટીલ ટ્રેડિંગ કંપની, ફલાણી કંપની, જો આ કેવું છે. આમ બીજા ઉપયોગમાં રહે તે અશુભ ઉપયોગ કહેવાય, ને ઉપયોગ ધર્મને માટે હોય તો સારો, અને શુદ્ધ ઉપયોગની તો વાત જ જુદી ને.
ભાવ જાગૃતિ, સ્વભાવ જાગૃતિ.
ભાવ જાગૃતિ શું છે?
ભાવ જાગૃતિ એ ક્રમિક માર્ગમાં હોય, અક્રમ માર્ગમાં સ્વભાવ જાગૃતિ હોય. ભાવ જાગૃતિ પ્રકૃતિનું ઘડતર કરે, ને સ્વભાવ જાગૃતિ પ્રકૃતિથી નિર્લેપ રાખે. મારા પાંચ વાક્યો તમને સ્વભાવ જાગૃતિમાં રાખે. મેં તમારી ભાવ જાગૃતિ ઉડાડી મૂકી છે. જગત આખું ભાવ નિદ્રાથી સપડાયું છે.
એટલે ભાવ જાગૃતિથી બીજ પડે?
આસ તો હું ચંદુલાલ છું કરીને દાન કરવાનો ભાવ કરે તેને બીજ પડે. સ્વભાવ જાગૃતિમાં આવ્યા પછી તમે બોલો ખરા કે મારે દાન કરવું છે, પણ તેનું બીજ ના પડે, કારણ કે નિરહંકારી હોય. તેથી પોતાનો સ્વભાવ શું છે તે નહીં જાણતો હોવાથી ભાવ નિદ્રા કહી છે. પોતાનો સ્વભાવ જાણવો તે નિરાલંબ દર્શન છે, નિરાલંબ જ્ઞાન છે.
અક્રમ વિજ્ઞાન થકી જાગૃતિ.
આ જગતની જાગૃતિ તે પૌદ્ગલિક જાગૃતિ કહેવાય છે. આ સંસારની જાગૃતિ જેને હોય તે બહુ હોશિયાર માણસ હોય, આખો દિવસ જાગૃત ને જાગૃત. એ જાગૃતિમાં સહેજે પ્રમાદ ના હોય તો તે પણ પૌદ્ગલિક જાગૃતિ કહેવાય છે. એનું ફળ સંસાર આવશે. અને આપણી આ જાગૃતિ છે એનું ફળ કેવળ જ્ઞાન છે. સંસારની ક્રિયાઓને જોઈને લોભાશો નહીં. એ ક્રિયાઓ બધી અહીંની અહીં વટાઈ જવાની છે. ક્રિયાઓ અહીંની ફળવાળી, કેશ ફળવાળી છે. તેથી અમે કોઈને ત્યાગ નથી કરાવ્યો ને. અને આ વિજ્ઞાને શોધખોળ કરી છે બધી, કે જગત શું છે ને શું નથી, શેને આધારે આ બધું ચાલે છે, એ અનંત અવતારની આ અમારી શોધખોળ અમે ખુલ્લી મૂકીએ છીએ. નહીં તો વળી કલાકમાં મોક્ષ થયેલો સાંભળ્યો છે કોઈનો? કરોડો અવતારે જે ઠેકાણું ના પડે તે અમે કલાકમાં જ તમને સ્વરૂપનું ભાન કરાવડાવીએ છીએ. આખા વર્લ્ડને કબૂલ કરવું પડે એવું આ વિજ્ઞાન છે. જગત શું છે, શું નથી, અહીં ફળ આપનારું શું છે ને ત્યાં ફળ આપનારું શું છે, કેટલા ભાગમાં ચેતન છે ને કેટલા ભાગમાં નિશ્ચેતન છે, જગત કોણ ચલાવે છે, એ બધી અમારી શોધખોળ છે. આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે. આ સમજાય છે આપને? ના સમજાય તો ના કહી દો. આપણને ઉતાવળ નથી. આપણે સમજવા માટે બેઠા છીએ. આપણે કંઈ થિયરી એડોપ્ટ કરવા માટે નથી બેઠા. આ થિયરી એવી નથી કે જે તમને એડોપ્ટ કરવાની હોય. સાચી વાત સમજમાં આવી જાય એ જ આપણી થિયરી.
સામા આવ્યા છે મોક્ષ સ્વરૂપ.
કરોડો અવતારે ના થાય એવા આ એક્સપર્ટ મળ્યા છે તો અહીં તમારું કામ થઈ જાય તેમ છે. આ તો હું કેવળ જ્ઞાનમાં નાપાસ થયો તે તમારે માટે કામ લાગ્યો, મોનિટર તરીકે. આ તમારું જ તમને આપું છું. જ્ઞાન તો તમારું જ છે, મારું જ્ઞાન નથી. હું તો નિમિત્ત છું વચ્ચે. આ તમારું પોતાનું જ જ્ઞાન છે. હવે આ ઠંડક વધે છે તે તમારે જ, જાગૃતિ વધતી જશે તે તમારી પોતાની જ. આ મારી આપેલી જાગૃતિ ન હોય, આ બધું તમારું પોતાનું જ છે.
કેવળ જ્ઞાન એટલે
સંપૂર્ણ જાગૃતિ, એને જ કેવળ જ્ઞાન કહ્યું, બીજું કંઈ છે જ નહીં. કેવળ જ્ઞાન કંઈ નવી વસ્તુ નથી. કોઈ પણ જગ્યાએ ગફલત ના થાય, સહેજે ડોઝિંગ ના થાય, એનું નામ સંપૂર્ણ જાગૃતિ. આ સંસારની જાગૃતિ તો ઘણા લોકોને હોય છે જ, પણ તે સર્વાંશે નથી હોતી. સંપૂર્ણ જાગૃતિ એ જ મોક્ષ છે. સંપૂર્ણ જાગૃતિ એ જ કેવળ જ્ઞાન છે. 99% જાગૃતિ થાય ને 1% ઉમેરાય ત્યારે 100% કેવળ જ્ઞાન થાય. જય સચ્ચિદાનંદ.